તું કામને બાંધ ખીલે અને જો બંધાય તારે ઘેર કામ ઘેનું. વિશ્વામિત્ર નામે એક રાજા હતો. તે પ્રજાનું ભલી ભાતે પાલન પોષણ કરતો હતો. વખતો વખત તે લાવ લશ્કર લઈ પોતાના રાજ્યનું અવલોકન કરવા, તે રૈયતના સુખ દુઃખ નજરે નિહાળવા નીકળતો. અનેક ગામો, શહેરો, વનો, આશ્રમો, નદીઓ, પર્વતો જોતો જોતો એક વખત તે મહાત્મા વશિષ્ઠના આશ્રમમાં આવી પહોંચ્યો. આશ્રમની શોભા અદ્ભુત હતી. વૃક્ષો ફરફૂલથી લચેલા હતા, પંખીઓ કલરવ કરતા હતા, હરણા, સસલા, વાછરડા વગેરે મોજથી વિહરતા હતા. બાલ બ્રહ્મચારીઓ અને તપસ્વીઓ વેદપાઠ કરતા હતા. સર્વત્ર શાંતિ અને નિર્મોહતા વ્યાપી રહી હતી. એ જોઈ વિશ્વામિત્રને ખૂબ આનંદ થયો. મહર્ષિ વશિષ્ઠ તે વખતે એક વૃક્ષની નીચે ગાયત્રી મંત્રનો જપ કરતા બેઠા હતા. વિશ્વામિત્રે તેમની પાસે જઈ નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા. રાજાને પોતાનો અતિથિ બનેલો જોઈ વશિષ્ઠને ખૂબ આનંદ થયો. તેમણે તેને આશીર્વાદ દીધા. પધારો મહારાજા. એટલામાં એક શિષ્ય દોડતો આસન લઈ આવ્યો. વિશ્વામિત્ર એ આસન ઉપર બેઠા. વશિષ્ઠે તેમને કંદમૂળ અને ફળ અર્પણ કર્યા. વિશ્વામિત્રએ પૂછ્યું, આશ્રમમાં સર્વ કુશળ વર્તે છે ને? પશુઓ, પંખીઓ, વૃક્ષો, વનસ્પતિ બધું જ કુશળ છે ને? વશિષ્ઠે કહ્યું, બધું કુશળ છે. રાજન, આપ કુશળ છો ને? ન્યાય અને ધર્મ વડે રૈયતને રાજી રાખો છો ને? નોકર ચાકરો આજ્ઞાને આધીન છે ને? તેમને સંતોષકારક પગાર મળે છે ને? હવે કોઈ શત્રુઓ જીતવાના બાકી નથી ને? તમારો પુત્ર પરિવાર કુશળ છે ને? સગા સંબંધી, મિત્રો, સ્નેહીઓ બધા કુશળ છે ને? વિશ્વામિત્રએ તે બધા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર દીધો. તે પછી બંનેએ ઘણી ધર્મ ચર્ચા કરી. ત્યાર પછી વિશ્વામિત્રે વશિષ્ઠની વિદાય માંગી. વશિષ્ઠે કહ્યું, આજનો દિવસ રોકાઈ જાઓ. તમે અને તમારી સેના આજે મારા મહાન મહેમાન છો. અતિથિ સત્કારનો આવો લાવો કોઈક જ વાર મળે છે. વિશ્વામિત્રાએ કહ્યું, હે ભગવાન, અમે રાજપુત્રો છીએ, છતાં પણ આપે અમારો કંદમૂળ, ફળ, પત્ર, પુષ્પ વડે સત્કાર કર્યો છે તેને હું મારું સદભાગ્ય ગણું છું. આપના દર્શનથી હું કૃતાર્થ થયો છું. હવે મને જવાની રજા આપો. પણ મહર્ષિ વશિષ્ઠે તેમને ફરી ફરીને રોકાઈ જવાનો આગ્રહ કર્યો. ત્યારે છેવટે વિશ્વામિત્રે રોકાવાની હા કહી. આશ્રમથી થોડે દૂર તેઓ સેના સહિત પડાવ નાખીને રહ્યા. મહારાજાની આવડી મોટી સેનાને ઉત્તમ પ્રકારે ભોજન કરાવી સંતુષ્ટ કરવાનો વશિષ્ઠે સંકલ્પ કર્યો હતો. તેમની પાસે એક ગાય હતી. તેનું નામ શબલા. શબલા એવી અદ્ભુત ગાય હતી કે મહર્ષિની તમામ ઈચ્છાઓ તે પૂરું પાડતી હતી. આવી ગાયને કામઘેનું કહે છે. મહર્ષિએ કામઘેનુને પ્રાર્થના કરી કે હે ગાય, મારી માં મારા મહેમાનો ખુશ થઈ જાય એવા ભાવતા ભોજન પેદા કરો. જોત જોતામાં કામઘેનુએ ભાત ભાતના ભોજનના થાર ભરી દીધા. દૂધ, ઘી, મધ, શેરડીનો રસ, આશ્વ, દૂધપાક, બાસુદી, તુવેર, મગ, અડદ વગેરેની દાળ, ભાત, શ્રીખંડ, રાયતા, ગોળખાંડના મિષ્ટાન વગેરેનો જાણે અન્નકૂટ બની ગયો. સોનાના પાટલા ઢરાયા, સોનાના પાત્રોમાં ભોજન પીરસાયું, સોનાના કરશોમાં જર રેડાયું. અતિથિઓ આ સત્કારથી ખૂબ હર્ષ પામ્યા. પરંતુ વિશ્વામિત્રને નવાઈ લાગી કે આવા જંગલમાં એકાએક આટલી બધી સગવડ કેવી રીતે બની ગઈ. તપાસ કરતાં તેમને કામઘેનુની વાત જાણવા મળી. રાજ્ય પડાવી લેવાનો ટેવાયેલા રાજાને બુદ્ધિ સૂજી, આવી ગાય તો રાજાને ત્યાં જ શોભે. વશિષ્ઠજીની પાસે જઈ તેણે વાત મૂકી, મહર્ષિજી, આપે અમારો જે અપૂર્વ સત્કાર કર્યો તેથી હું ખૂબ ખુશ છું. હવે મારી આપને એક વિનંતી છે, આપની પાસે કામ ઘેનું છે તે મને આપો. વશિષ્ઠ તો એકદમ માથા પર વીજળી પડી હોય તેમ લાગ્યું. રાજા બ્રાહ્મણની ગાય પડાવવાનો વિચાર કરશે તેવી તેમને કલ્પના પણ નહોતી આવી. તેમણે કહ્યું, તમારે ત્યાં ગાયોની ક્યાં ખોટ છે રાજન? વિશ્વામિત્રએ કહ્યું, એટલે જ તો કહું છું કે આ ગાય મને આપો, હું તેમના બદલામાં 100,000 સરસ ગાયો આપું. આ ગાય એક રત્ન છે અને રત્ન હંમેશા રાજાની પાસે જ શોભે, કારણ રાજા રત્નકાર કહેવાય છે. આપ એ ક્યાં નથી જાણતા? વશિષ્ઠજી હવે છેડાયા. તે બોલ્યા, શું તમે મને 100,000 ગાયોના બદલામાં કામઘેનુનો સોદો કરવાનું કહો છો? તમે શું મને નફાખાઉ વાણિયો સમજો છો? અરે, લાખ તો શું, પણ કરોડોને અબજો ગાયો આપો તો પણ આ ગાય હું તમને નહીં આપું. એ ગાય મારી મિલકત નથી કે એને કોઈને ત્યાં વેચું કે ગીરો મૂકું. એ તો મારી માં છે, મારી અન્નપૂર્ણા છે, આશ્રમવાસીઓનું જીવન છે. રાજાઓની કીર્તિ જેમ તેમની સાથે જ રહે છે તેમ આ ગાય હંમેશ મારી સાથે જ રહેનારી છે. મારી વિદ્યા, મારો તપ, મારા યજ્ઞો, મારો આશ્રમ, મારું સમસ્ત જીવન આ ગાયને આધીન છે. એ હું તમને નહીં આપી શકું. વિશ્વામિત્રે કહ્યું, ફરી વિચાર કરો, હું તમને છેતરવા નથી માગતો. રત્નની કિંમત હું રત્નની રીતે જ આપવા માગું છું. સોનાની સાંકરોએ રણજણતી ઘંટડીઓવાળા 14,000 હાથી આપું, 4 ઘોડાવાળા 800 સુવર્ણ રથ આપું, 11,000 પવનવેગી ઘોડા આપું અને 1 કરોડ ગાયો આપું. ઉપરાંત બીજું જે માંગો તે આપું, પણ એ ગાય તો મને આપો જ, કારણ કે એ રત્ન છે. રાજા રત્નનો સંગરનારો છે. વશિષ્ઠે શાંતિથી કહ્યું, રાજન, ખાલી સા સારું લાલચો દેખાડો છો? મેં કીધું તો ખરું કે હું ધન લોભી નફા ખાઉં વાણ્યો નથી. હું તો બ્રહ્મપુત્ર છું, તપ મારું ધન છે, આ ગાય મારું જીવન છે. મારા શ્વાસ અને પ્રાણ જોઈએ તો માંગી લો, તમે રાજા છો, પણ આ ગાય નહીં મળે. વિશ્વામિત્રનો રાજવી સ્વભાવ પૂરો પ્રગટ થયો. તેણે રાડ પાડી, એમ તો રાજી ખુશીથી એ ગાય નહીં આપો એમ ને? સૈનિકો, છોડી લો આ ગાયને અને લઈ ચાલો આપણા નગર ભણી. સૈનિકો દોડ્યા અને ગાયને ખીલેથી છોડી બળાત્કારે ખેંચી જવા લાગ્યા. ગાયને નવાઈ લાગી કે આ શું, આ લોકો મને કેમ ખેંચી જાય છે? શું કૃપારૂ વશિષ્ઠ મુનિએ મારો ત્યાગ કર્યો? શું મારો કંઈ અપરાધ થઈ ગયો છે? જોર કરી દોરડું છોડાવી નાખી એ દોડતી, બરાડા પાડતી, રુદન કરતી વશિષ્ઠ મુનિ પાસે આવી ઊભી. વશિષ્ઠે તેના શિંગડા ઉપર, ગરા ઉપર હાથ ફેરવતા ફેરવતા કહ્યું, માં, હું તારો ત્યાગ કરતો નથી, તે મારો કંઈ જ અપરાધ કર્યો નથી, પણ આ ગર્વિષ્ઠ રાજા વિશ્વામિત્ર તને બળાત્કારે લઈ જાય છે, એની સામા થવાનું મારું જોર નથી, ઈચ્છા પણ નથી. હું રહ્યો નિશસ્ત્ર સાધુ અને વળી એ આજે મારા અતિથિ છે, છે નહીં હતા. હવે તો એ ગર્વિષ્ઠ મહારાજાના હુંકારથી વાત કરે છે અને તપસ્વી બ્રાહ્મણોની આગળ રાખવો ઘટે તે વિનય અને વિવેકસુદ્ધા ભૂલી ગયા છે, એટલે તેમને યોગ્ય સજા થવી જ જોઈએ. તમે જો તેમ કરવા રાજી ન હો તો મને રજા આપો. વશિષ્ઠે કહ્યું, તું સ્વતંત્ર છે માં. તરત કામઘેનુએ હું ભા એવો ભીષણ નાદ કરી ભયંકર પહલવ યોદ્ધાઓને પેદા કર્યા અને યોદ્ધાઓએ ચારે બાજુથી વિશ્વમિત્રના સૈન્યને ઘાસથી પેઠે કાપવા માંડ્યું. છતાં વિશ્વમિત્ર એ બધાને પહોંચી વળ્યો. એ જોઈને કામઘેનુએ ફરી હું ભા કરી બર્બર અને યૌવન યોદ્ધાઓ પેદા કર્યા. તેમણે દસે દિશાએ કેર વર્તાવ્યો, પણ વિશ્વમિત્ર એ બધાને પહોંચી વળ્યા. ફરી કામઘેનુએ હું ભા નો ઘોષ કર્યો. આ વખતે તેણે ફરી બર્બરો યૌવનો શકો મલેચ્છો હારિતો કિરાતો વગેરે ઉત્પન્ન કર્યા. તેમણે વિશ્વામિત્રની સમસ્ત સેનાનો નાશ કર્યો. આ જોઈ વિશ્વામિત્રના 100 પુત્રો વશિષ્ઠનો વધ કરવા તેમની ઉપર ઘસ્યા. વશિષ્ઠે માત્ર એક હુંકાર કરી તે સર્વને બારીને ભસ્મ કરી નાખ્યા. વિશ્વામિત્રના 101 પુત્રોમાંથી એક જ જીવતો રહ્યો. પાંખ વિનાના પંખી જેવા, દાઢ વિનાના સર્પ જેવા દુઃખીને નિરાશ થઈ વિશ્વામિત્ર પાછા પોતાના નગરમાં આવ્યા. રાજકાજ પરથી હવે એમની પ્રીતિ ઉતરી ગઈ હતી. તેમણે જોઈ લીધું હતું કે તપસ તેજ આગળ ક્ષાત્ર તેજનો કંઈ હિસાબ નથી. અરણ્યમાં રહેનારા જોગી વશિષ્ઠે કશીએ સાધન સામગ્રી વગર પોતાની ચતુરંગી સેનાને રણમાં રોરી નાખી હતી. પોતાનું ભયંકર અપમાન કર્યું હતું. કોઈને મોં દેખાડવા જેવીએ હવે રહ્યું નહીં. વશિષ્ઠની સરસાઈ કરવી હોય અને અપમાનનો બદલો લેવો હોય તો તપસ તેજ મેળવ્યા વગર બીજો રસ્તો જ નથી. આમ વિચારી તેમણે પોતાના જીવતા રહેલા એકમાત્ર પુત્રને ગાદી પર બેસાડ્યો. ક્ષત્રિય ધર્મને અનુસરી પ્રજાનું પાલન કરજે એવો તેને ઉપદેશ આપ્યો અને પોતે વનમાં તપ કરવા ચાલી નીકળ્યા. હિમાલયની તરેટીમાં વિશ્વામિત્રે એક ચિત્તે ભગવાન શંકરનું ધ્યાન કર્યું. શંકરે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. વિશ્વામિત્રે માંગ્યું દેવો દાનવો યક્ષો કિન્નરો ઋષિઓ એ બધાની પાસે જે કાંઈ અસ્ત્ર શસ્ત્રો છે તે તમામનું મને સંપૂર્ણ જ્ઞાન આપો. શંકરે કહ્યું તથાસ્તુ. વિશ્વામિત્ર મુરે ગર્વિષ્ઠ તો હતા જ, તેમાં આવી રીતે સૃષ્ટિભરના શસ્ત્રો અને અસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થતાં તેમની ગર્વ અનેક ગણો વધી ગયો. તેમને થયું હવે વશિષ્ઠના સા ભાર છે, એને તો આમ રોરી નાખું. આવો વિચાર કરી એ વશિષ્ઠ મુનિના આશ્રમ આગળ ગયા અને અસ્ત્રભરો આશ્રમમાં આગ લગાડી અનેક વર્ષોની મહેનતે ઊભી કરેલી આશ્રમની હરિયારી ભૂમિ ભડભડ ભરવા લાગી. પશુઓ પક્ષીઓ અને માણસો જીવ બચાવવા ભાગી ગયા. એ જોઈ વશિષ્ઠને ક્રોધ ચડ્યો. તેમણે વિશ્વામિત્રની પાસે પોતાનો બ્રહ્મદંડ ઉગામ્યો અને પડકાર કર્યો, અધમ ક્ષત્રિય, આજે તારો મધ ઉતાર્યા વિના છૂટકો નથી, આવી જા. વિશ્વામિત્રે સામો પડકાર કર્યો, આજે હું તને જીવતો મેળનાર નથી. આમ કહી તેણે એક અસ્ત્ર ફેંક્યું, પણ ખલાસ, પછી બીજું, પછી ત્રીજું, એમ અસંખ્ય અસ્ત્રો ફેંકાયા. પણ તે બધાએ વશિષ્ઠજીના બ્રહ્મદંડની સામે નિષ્ફળ થઈને પડ્યા. આખી દુનિયાનો નાશ કરી નાખે એવા ભયંકર અસ્ત્રો પણ નકામા નીવડ્યા અને એ અસ્ત્રનું તેજ વશિષ્ઠ મુનિમાં સમાઈ ગયું. આથી મુનિ અધિક તેજસ્વી દેખાવા લાગ્યા. એ જોઈ વિશ્વામિત્ર પાછા પડ્યા. તેમને થયું કે તપસ તેજ પણ કાંઈ નહીં, બ્રહ્મ તેજ એ જ ખરું બળ છે. તેમનાથી બોલાઈ ગયું દિક્બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ. આ ક્ષત્રિય બરને ધિક્કાર છે, ખરું બર તો બ્રહ્મ બર છે, માટે એ બ્રહ્મ બર મેળવવું જોઈએ. આમ વિચાર કરી વિશ્વામિત્ર તપ કરવા વનમાં ગયા અને વનમાં જઈ તેમણે ઘોર તપ કર્યું. તપથી પ્રસન્ન થઈ બ્રહ્માએ તેમને રાજર્ષિ કહી વધાવ્યા, પણ રાજર્ષિ પદથી તેમને સંતોષ થયો નહીં. તેમણે ફરી તપ કર્યું. હવે એવું બન્યું કે ત્રિશંકુ નામનો એક રાજા હતો. તેને જીવતા સ્વર્ગમાં જવાની ઈચ્છા થઈ, તેથી તેણે પોતાના કુલગુરુ વશિષ્ઠ મુનિને કહ્યું, મને એવો યજ્ઞ કરાવો કે હું સદેહે સ્વર્ગમાં જઈ શકું. વશિષ્ઠ સાચી વાત કહેતા કોઈથી ડરે તેવા નહોતા. તેમણે જવાબ દીધો, હે રાજા, તું અક્કલ વગરની વાત કરે છે. સદેહે સ્વર્ગમાં જવાની ઈચ્છા વ્યાજબી નથી, માટે એ વિચાર છોડી દે. પણ ત્રિશંકુએ માન્યું નહીં. તે વશિષ્ઠના પુત્રોની પાસે ગયો અને તેમને પ્રાર્થના કરી, હે ગુરુપુત્રો, મારે સ્વદેહે સ્વર્ગમાં જવું છે. તે માટે ગુરુ વશિષ્ઠજીએ યજ્ઞ કરવાની ના પાડી છે, પણ તમે કરાવો. ગુરુપુત્રએ જવાબ દીધો, અમારા પિતાએ ના પાડી તો હવે અમારું શું ગજું? વળી પિતાએ જે કાર્ય કરવાની ના કહી તે કરીને અમે તેમનો અપમાન કેમ કરીએ? ત્રિશંકુએ કહ્યું, તો મને તમારી કે તમારા પિતાની કાંઈ પડી નથી, હું બીજો ગુરુ ગોતી લઈશ. આ સાંભળી વશિષ્ઠ પુત્રો ગુસ્સે થયા. તેમણે કહ્યું, ગુરુનું અપમાન કરનાર તું ચંડાર પદને પામ. આ શાપથી ત્રિશંકુના રૂપરંગ ફરી ગયા. તે નગરમાં ગયો, પણ તેનું બિહામણું રૂપ જોઈ લોકો તેનાથી દૂર નાસવા લાગ્યા. આમ લોકો તરફથી તિરસ્કાર જ મળતા તે વધારે ઉશ્કેર આવ્યો. શોધતા શોધતા છેવટે વિશ્વામિત્રની પાસે જઈ પહોંચ્યો. વિશ્વામિત્રે તરત તેને ઓળખી લઈ કહ્યું, આવો રાજા ત્રિશંકુ, વશિષ્ઠના દીકરાઓએ શાપ આપ્યો છે એની મને ખબર છે. ત્રિશંકુએ હાથ જોડી કહ્યું, હે મહાત્મા, હું કદી જૂઠું બોલ્યો નથી અને બોલવાનો નથી. મેં હંમેશા ધર્મને રસ્તે ચાલી પ્રજાનું પાલન કર્યું છે. મેં અનેક યજ્ઞો કર્યા છે, પણ સદેહે સ્વર્ગમાં જવાની મારી ઈચ્છા હજી પાર પડી નથી. તે પાર પાડવા હવે હું આપના શરણે આવ્યો છું. આ સાંભળી વિશ્વામિત્રને હર્ષ થયો. તેમણે કહ્યું, તું મારે શરણે આવ્યો એટલે હવે તને સ્વર્ગ પ્રાપ્ત થઈ જ ચૂક્યું. જાણ, આજ શરીરે તું સ્વર્ગમાં જઈશ. પછી તેમણે પોતાના શિષ્યોને બોલાવી હુકમ કર્યો, દસે દિશાએ જાઓ અને સૌ ઋષિ મુનિઓને મારા નામે આમંત્રણ આપી યજ્ઞ કરવા બોલાવો. જો કોઈ ટીકા કરે તો શબ્દો શબ્દો મગજમાં નોંધી રાખજો. શિષ્યો બધે નિમંત્રણો પહોંચાડી પાછા આવ્યા અને વિશ્વામિત્રને જાહેર કર્યું કે આપનું આમંત્રણ સાંભળી બધા ઋષિઓ દેશ દેશથી અહીં આવવા નીકળી પડ્યા છે, માત્ર વશિષ્ઠના પુત્રો. શું કહ્યું વશિષ્ઠના પુત્રોએ? વિશ્વામિત્રએ ક્રોધમાં પૂછ્યું, ગુરુ નિંદાના એ વેણ અમે કેવી રીતે બોલી બતાવીએ? પણ આપની આજ્ઞા છે તો સાંભળો. વશિષ્ઠના પુત્રો કહે, જેનો યજમાન ચંડાર છે અને ગુરુ ક્ષત્રિય છે તેના યજ્ઞમાં સો ભલીવાર હોવાનો. બ્રાહ્મણો એ ચંડારનું અન્ન ખાઈ કેવી રીતે સુખી થવાના અને દેવો એ યજ્ઞથી કેવી રીતે પ્રસન્ન થવાના? આ સાંભળી ક્રોધે ભરાઈ વિશ્વામિત્રએ સોએ વશિષ્ઠ પુત્રોને ચંડાર થજો એવો શાપ દઈ દીધો. વશિષ્ઠના સોએ પુત્રોનો વિશ્વામિત્રએ વધ કરેલો એવો પણ રામાયણમાં એક સ્થળે ઉલ્લેખ છે. વશિષ્ઠના પુત્રો શાપ દેવાયો જોઈ બીજા ઋષિઓ સડક જ થઈ ગયા. વિશ્વામિત્રના આચાર્ય પદ હેઠળ તેમણે યજ્ઞ કર્યો. વિશ્વામિત્રે પોતાના તપોબર વડે ત્રિશંકુને સહદેહ સ્વર્ગમાં મોકલ્યો, પણ ઇન્દ્ર તેને સ્વર્ગમાં પેસતો અટકાવી દીધો, ઊંધે માથે નીચે નાખ્યો, બચ્ચાઓની બૂમો પાડતો એને નીચે પડતો જોઈ વિશ્વામિત્રએ તેને ધીરજ આપીને કહ્યું, ઇન્દ્ર તને સ્વર્ગમાં નથી પેસવા દેતો તો હું તારા માટે બીજું સ્વર્ગ ઉત્પન્ન કરીશ. આમ કહી વિશ્વામિત્રે દક્ષિણ દિશામાં 9 સપ્તર્ષિ મંડળ અને 9 નક્ષત્રો ઉત્પન્ન કર્યા અને એ નક્ષત્રવાળાની વચમાં ત્રિશંકુને સ્થિર કર્યો. આમ તેમણે ત્રિશંકુને તો સદેહે સ્વર્ગમાં મોકલ્યો, પણ એ બધું કરવામાં એમનું તમામ તપોબળ ખર્ચાઈ ગયું. આથી તેમણે પશ્ચિમમાં જઈ ફરી તપસ્યા આદરી. અમરીશ નામે એક રાજા હતો, તે યજ્ઞ કરવા બેઠો હતો, તેવામાં તેનું યજ્ઞ પશુ ગુમ થયું. આથી બ્રાહ્મણોએ કહ્યું, હે રાજા, તારા પાપને લીધે આમ બન્યું છે, માટે હવે ગમે તો ધન આપીને પણ તરત જ કોઈ મનુષ્યને લઈ આવો. રાજા નર પશુની શોધમાં નીકળ્યો. શોધતા શોધતા તેમને એક ઋષિ મળ્યા. તે ઋષિને 3 દીકરા હતા. અમરીશે તેમાંથી એક દીકરાની યજ્ઞ માટે માંગણી કરી. ઋષિએ કહ્યું, મારા પુત્રનો યજ્ઞમાં ભોગ અપાય એ તો પરોપકારનું કામ છે, પણ સૌથી મોટો પુત્ર મને વધારે વાલો છે, તે હું ન આપી શકું. ઋષિની પત્ની પાસે ઊભા હતા, તે તરત જ બોલી ઉઠ્યા, આને સૌથી નાનો મને પ્રિય છે તો હું નહીં આપું. વચ્ચે દીકરા સુનસેપે જોઈ લીધું કે મારું કોઈ નથી, તેથી તેણે જાતે જ કહ્યું, મને લઈ જાઓ. અમરીશ રાજાએ અસંખ્ય સોનામોરો અને અનેક લાખ ગાયો આપી સુનસેપને વેચાતો લીધો અને એને લઈ એ ગામ તરફ ચાલ્યા. રસ્તામાં વિશ્વામિત્રનો આશ્રમ આવ્યો. સુનસેપ વિશ્વામિત્રને જઈને પગે પડ્યો, હે ધર્માત્મા, મારું રક્ષણ કરો, છતે મા બાપે હું અનાથ છું. આ સાંભળી વિશ્વામિત્રે પોતાના પુત્રોને બોલાવી કહ્યું, હે પુત્રો, આ બાળક મારે શરણે આવ્યો છે, તે જીવે એટલા માટે તમારામાંથી કોઈ રાજી ખુશીથી એને બદલે મરવા માટે જાઓ. પુત્રોને આ વાત ન ગમી. તેમણે જવાબ દીધો, શું એ ભૂખડી બારસને માટે અમે મરવા જઈએ? તમે કેવા બાપ છો? તે બીજાના દીકરાને બચાવવા તમારા પોતાના દીકરાઓને મરવાનું કહો છો? કૂતરાના માંસથી ભોજન બગડે તેમ તમારી બુદ્ધિ બગડી ગઈ છે. આ સાંભળી વિશ્વામિત્રની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેમણે પુત્રોને સમજાવી દીધો, તમે બધા કૂતરાનું માંસ ખાનારા ચંડા થઈને પડજો. પછી તેમણે સુનસેપને ખોરામાં લીધો, તેના હાથે રક્ષા બાંધી તથા બલિદાનને વખતે ગાવા માટે 2 ગાથાઓ તેને શીખવાડી. સુનસેપમાં હવે હિંમત આવી. રાજા સુનસેપને યજ્ઞ મંડપમાં લઈ ગયો. તેને દાભની દોરડીએ પશુની પેઠે બાંધવામાં આવ્યો. તેના શરીરે લાલ ચંદનનો લેપ થયો. તેને લાલ વસ્ત્રો પહેરાવ્યા અને યજ્ઞના ખિલ્લાની સાથે બાંધવામાં આવ્યો. આ વખતે સુનસેપે વિશ્વામિત્રે શીખવેલી ગાથાઓ શરૂ કરી. આખી સભા સ્તબ્ધ બની ગઈ. દેવો પ્રસન્ન થઈ ગયા અને સુનસેપને મુક્ત કર્યો તથા અમરીશનો યજ્ઞ પણ તેમણે પૂરો થયેલો ગણ્યો. પણ પુત્રોને શાપ દઈને વિશ્વામિત્રે ફરી તપનું ફળ ગુમાવ્યું, એટલે વળી તેમણે તપ આદર્યું. તેમના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માએ દર્શન દઈ કહ્યું, તમારા તપથી હું પ્રસન્ન થયો છું, હું તમને ઋષિપદ આપું છું. પણ ઋષિપદથી વિશ્વામિત્રને સંતોષ ન થયો. તેમણે તપ ચાલુ રાખ્યું. આ વખતે મેનકા નામની અપ્સરાને સરોવરના સ્નાન કરવા આવેલી જોઈ વિશ્વામિત્ર તેના રૂપમાં ફસાઈ ગયા. આમ ફરી ભાનમાં આવ્યા કે મેનકાને વિદાય કરી દઈ ઉત્તરમાં જઈ તપ આદર્યું. આ વખતે બ્રહ્માએ પ્રસન્ન થઈ કહ્યું, હું તમને મહર્ષિપદ આપું છું. હવે વિશ્વામિત્રનો ગર્વ ઉતરી ગયો હતો. તેઓ નમ્ર સ્વભાવે બોલ્યા, હજી તમે મને બ્રહ્મર્ષિપદ આપ્યું નહીં એટલી મારામાં કચાસ લાગે છે. બ્રહ્માએ કહ્યું, ખરું છે, કારણ કે હજી તમે મનને પૂરેપૂરું જીતી શક્યા નથી. ફરી વિશ્વામિત્રે ઘોર તપશ્ચર્યા આદરી. આ વખતે ચરાવવા વાસ્તે ઇન્દ્રે રંભા નામે અપ્સરાને મોકલી, પણ વિશ્વામિત્ર કાવતરું સમજી ગયા. તેમણે તરત રંભાને શ્રાપ દઈ દીધો, પણ એ શ્રાપમાં અને ક્રોધમાં વરી તેમનું તપ ખલાસ થઈ ગયું. હવે વિશ્વામિત્રે વિચાર કર્યો કે ક્રોધ કરવાથી મારા તપનો નાશ થઈ જાય છે, માટે હવે હું કદાપી ક્રોધ નહીં કરું, કોઈની સાથે વાત પણ નહીં કરું. હવે તેમણે પૂર્વમાં જઈ મૌન ધારણ કરી અન્નજળનો ત્યાગ કરી તપસ્યા આદરી. તપ પૂરું થયા પછી તેમણે ભોજનની તૈયારી કરી. એટલામાં એક બ્રાહ્મણ બાળક ભિક્ષાર્થે આવી ચડ્યો. વિશ્વામિત્રે તૈયાર ભોજન એને ધરી દીધું અને કાંઈ બોલ્યા વગર ફરી તપનો આરંભ કર્યો. આ વખતે તેમણે શ્વાસ રોકીને એવું આકરું તપ કર્યું કે તેમના તપના તેજથી બધે ખરભરાટ થઈ ગયો. એ જોઈ બ્રહ્માએ તેમને દર્શન દઈ કહ્યું, બ્રહ્મર્ષિ તમારું કલ્યાણ થાઓ. આ રીતે બ્રહ્મર્ષિપદની પ્રાપ્તિથી ખુશ થઈ વિશ્વામિત્રે કહ્યું, બ્રહ્મર્ષિ વશિષ્ઠજી મારું આ પદ સ્વીકારે તો માનું. આથી દેવોએ વશિષ્ઠજીને વિનંતી કરી. વશિષ્ઠ તરત જ બોલ્યા, ધન્ય છે બ્રહ્મર્ષિ વિશ્વામિત્રને. આ સાંભળી વિશ્વામિત્ર વશિષ્ઠજીની પાસે ગયા અને વડીલ બંધુ તરીકે તેમણે તેમની પૂજા કરી. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ લોકકલ્યાણનો કેવો અને કેટલો વિચાર કરતા તેનો વિશ્વામિત્ર વશિષ્ઠની પહેલી મુલાકાત વખતે વશિષ્ઠ વિશ્વામિત્રને પ્રશ્નો પૂછે છે તે પરથી ખ્યાલ આવે છે. નોકર ચાકરોને સંતોષકારક પગાર મળે છે કે નહીં તે પણ ઋષિની ચિંતાનો વિષય છે. વિશ્વામિત્ર સ્વભાવે ને જન્મે ક્ષત્રિય છે. પોતાનો એ સ્વભાવ આખો પલટી નાખે તે કેવી રીતે રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બને છે એ બહુ ધ્યાનપૂર્વક સમજવા જેવું દ્રષ્ટાંત છે. ક્ષત્રિયો ઉચિત લોભ વિજિગીષા અને ક્રોધ એનામાં પૂરબહારમાં છે. વશિષ્ઠના શાંત સ્વસ્થ સ્વભાવની સાથે એનું ઘર્ષણ થાય છે. એક ક્ષુદ્ર મમત અને રાગદ્વેષને વશ થતાં ઉપરાઉપરી વર્ષોનું સંગ્રહેલું વિશ્વામિત્રનું તપોબળ નષ્ટ થઈ જાય છે અને છેવટે તેઓ મૌન ધારણ કરે છે. ત્યારે જ તેમનો બ્રહ્મર્ષિ તરીકે સ્વીકાર થાય છે. સ્વભાવની સામે વિગ્રહ કરીને માણસ આધ્યાત્મિકતાની ઊંચામાં ઊંચી ટોચ સુધી પહોંચી શકે છે એનું આ ઉદાહરણ છે.